श्री कुंदकुंड आचार्य देव विरचित भरत क्षेत्र नु एक सर्वोत्तम अध्यात्म परमागम श्री समय सार जी जितेन्द्र देवनी वाणी में विषय प्रमाणे चार अनुयोग पड़े एमा इतिहास नी वात अने बीजू नो कर्म मा पुण्य पाप ना फल नी वात तेनु नाम प्रथमानुयोग अथवा कथानुयोग छे। तो ए नो कर्म अथवा संयोग कोना निमित्ते मळे छे? तो के द्रव्य कर्म ना निमित्ते। तो ए द्रव्य कर्म नी अने साथे साथे आ अनादि निधन विश्वनी रचना क्षेत्र अपेक्षाएं केवी छे एनु वर्णन जेमा छे तेनु नाम कर्णानु योग छे। के जे कोई क्यारे पण अत्यारना आपणने आश्चर्य थाय के आ जीव आटला बधा पाप करे तो एने अनुकूलता केम छे? तो के अत्यारना परिणामनु फळ अनुकूलता नथी, अत्यारना पापना परिणामनु फळ अनुकूलता नथी। જે અનુકૂળતા મળી છે પૂર્વના પુણ્યને કારણે એવો જ જે કર્મનો પૂતગલનો સંયોગ થયો અને એને દ્રવ્ય કર્મ છે અને એના ઘાતી અઘાતી અને એના પછી ચાર ચાર ભેદ કરીને એના પ્રભેદમાં 148 પ્રકૃતિ, તો એ બધું જે વર્તનો કર્મ મળ્યું છે, જે ઇતિહાસના પુરુષો થયા એને જે પુનપાપનું ફળ મળ્યું છે એમાં કોણ નિમિત્ત રૂપે હતું? કે દ્રવ્ય કર્મ હતું। અને સાધનામાં જીવની કેવી બાહ્યની પુણ્યરૂપની પ્રણતિ હોય છે? કારણ કે સાધનામાં શું હોય છે, શૂન્યતા છે કે પૂર્ણતા છે? સાધનામાં શૂન્યતા છે, સાધનામાં એટલે શુદ્ધતાની શું છે શરૂઆત છે, સાધનામાં શરૂઆત છે અશુદ્ધતાની શૂન્યતા, એટલે અશુદ્ધતા જરાય નથી એમ પણ નથી અને શુદ્ધતા પૂર્ણ છે એમ પણ નથી। તો શું હોય છે, સાધક દશામાં સાધના પણ છે અને હજી કંઈક બાધક પણ રહ્યું। તો અહીંયા નો કર્મ પછી દ્રવ્ય કર્મ, તો સાધક દશાનો ભાવ કર્મ શું છે, એની જે કોઈ અધૂરી દશા હોય છે એમાં કેવા પ્રકારના તે ભૂમિકાને યોગ પરિણામ છે એનું વર્ણન તેનું નામ ચરણાનુયોગ છે। અને બીજી રીતે કે આ ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મનું જે કોઈ યથાર્થ સ્વરૂપ બતાવે છે એ શેનાથી હોય છે? દ્રવ્યાનુયોગમાં। આજે ચરણાનુયોગ, કર્ણાનુયોગ અને નો કર્મનું વર્ણન કરનાર પ્રથમાનું કઈ રીતે વાંચવું, ખાલી શબ્દોથી વાંચવું છે કે એના ભાવ સાથે વાંચવું, એનું વર્ણન જેમાં છે એ કોણ છે? દ્રવ્યાનુયોગ, જૈન દર્શનનું તત્વજ્ઞાન। અને એમાં પણ દ્રવ્યાનુયોગમાં હજી બે પ્રકાર કરીએ તો કહી શકાય, એક આગમ શૈલીના અને એક અધ્યાત્મ શૈલીના। આગમ શૈલીમાં સામાન્યપણે બે દ્રવ્યની ભિન્નતાની વાત કરે, જે પ્રથમાનુયોગ અને કર્ણાનુયોગમાં જે નિમિત્તની વાત કરી હોય એનાથી ભિન્નતા એ આગમ શૈલીમાં હોય, જેને કહીએ ક્ષેત્ર ભિન્નતાથી ચૈતન્ય આત્માને જુદો દેખાડે। અને જે ચરણાનુયોગમાં તે ભૂમિકાને યોગ શુભરાગનું વર્ણન કર્યું હતું, ચારિત્રની ઓછપને કારણે થયેલા એનાથી ભેદજ્ઞાન કરાવે એનું નામ અધ્યાત્મ શાસ્ત્ર। અને એ પણ અધ્યાત્મમાં એક શિર મોર ઉત્કૃષ્ટ કહીએ એવું આ એક પરમાગમ છે। કુંદકુંદ આચાર્ય દેવ એની રચના કરી છે, એના ઉપર એનો વિસ્તાર ખુલાસો, કારણ કે બે લાઈનની કવિતાઓમાં ઘણા ગંભીર ભાવો ભર્યા હોય, 2000 વર્ષ પહેલા જીવનની એટલી પાત્રતા હતી, ક્ષોભસમ હતો, યોગ્યતા કે એટલામાંથી સમજી જતા, પણ જેવી રીતે કાળ ત્યાં જતો ગયો એમ ક્ષોભસમની હીનતા થતી ગઈ। પણ જીવોની જિજ્ઞાસા જોઈને અમૃતચંદ્રાચાર્ય દેવને કરુણા બુદ્ધિ થઈ અને એમણે એના ઉપરની ટીકા રચી. એવી જ રીતે જયસનાચાર્ય દેવે પણ એના ઉપરની એ ટીકા રચી, જેને એક આત્મખ્યાતિ અને બીજાનું નામ છે તાત્પર્ય વૃત્તિ, એવા બે નામ આપીને વર્ણન આખું કરવામાં આવ્યું. અહીંયા આપણી પાસે જે સમયસાર છે એમાં અમૃતચંદ્રાચાર્ય દેવની ટીકા છે. હવે એ અમૃતચંદ્રાચાર્ય દેવે 1000 વર્ષ પહેલાં લખ્યું તો લોકોને ત્યારે સંસ્કૃત આવડતું ને બધો ભાવ તો એ પણ ખ્યાલ આવે, પણ પછી જયચંદજી થયા જયપુરમાં 200 વર્ષ 250 વર્ષ પહેલાં, એમણે જોયું કે સંસ્કૃત વાંચનારા ઓછા થઈ ગયા છે અને આમાં તો અમૃતચંદ્રાચાર્ય દેવ ઘણા ભાવ કર્યા છે, તો એમને શું ભાવ આવ્યો? એમણે બે કામ કર્યા. ક્યાં બે કામ કર્યા? કે અમૃતચંદ્રાચાર્ય દેવની જે સંસ્કૃત ટીકા હતી એનું વર્ડ ટુ વર્ડ અનુવાદ નથી કર્યો, ટ્રાન્સલેશન નથી કર્યું, પણ એને અનુસરીને પોતે એના ભાવો લઈને એક વાંચનારને જરા એક સરળતા રહે એ રીતે એની એક ભાવાર્થ લખ્યો. પણ ભાવાર્થ પહેલાં એક ટીકામાં લખ્યો. ટીકા જે છે એ કોની છે? અમૃતચંદ્રાચાર્ય. પણ એનું જે એમને ખુલાસો કરીને લખ્યું છે એ બધું જયચંદજીનું છે. કદાચ તમારે જવું હોય તો એક પહેલું, ચલો એક પાનું કાઢીએ, એમાં સમયસારની પહેલી ગાથાનું છઠ્ઠું પાનું, પહેલી ગાથા છે એમાં છઠ્ઠું પાનું, એની પહેલી જ વાત. પછી એમાં સમયસાર પહેલી ગાથાની ટીકા ઉપરમાં સૌથી ઉપર છઠ્ઠું પાનું છે, એમાં સૌથી ઉપર શું શબ્દ છે? અથ, પ્રથમ અથ એવ છે, બરોબર છે. હવે ટીકામાં આપણે વાંચીએ, અહીં સંસ્કૃત ટીકામાં અથ શબ્દ મંગળના અર્થ છે, જો આ ખુલાસો કોણે કર્યો? જયચંદજીએ કર્યો. નહીતર અથ શબ્દનો આપણે શું કહે ખબર છે? અથ હિન આ સંસ્કૃત શબ્દનો શું અર્થ થાય? હવે, હવે થાય. હવે હવેમાં આપણને માંગલિક શું શું લાગે? તો આખી એમની શૈલી એમ કીધી, અને એમાં પણ નીચે છે ને એની ચોથી લાઈન, એમ શ્રી કુંદકુંદાચાર્ય દેવ કહે છે. કુંદકુંદાચાર્ય કહે છે, મેળો શબ્દ. સંસ્કૃત ટીકામાં ક્યાંય કુંદકુંદાચાર્ય દેવ શબ્દ જ નથી. અને તો સિમ્પલ છે, સંસ્કૃત ટીકા કેટલી લાઈનની છે? 6 લાઈન છે, અને એનું ટીકા આખું પાનું ભરીને છે. તો હાઉ ઇટ કેન બી પોસિબલ? કે જો વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેટ કરે તો આટલું તો ન હોય. તો એ જયચંદજીએ પણ આખું 1000 વર્ષ પહેલાંની સંસ્કૃત ટીકાનું ભાષાંતર નથી ખાલી, પણ એમાંથી ભાવ કાઢીને પણ, અને પછી જ્યારે એક એકની વાત આવે, ધ્રુવ, અચલ, અનુપમ, ત્યારે શું પોતે લખે? કેવી છે મોક્ષ ગતિ, કેવી છે પગ? તો આપણને એક ડિવિઝન પડે તો ખબર પડે કે હવે આ કોના વિશેષણ આવે છે? મોક્ષ સિદ્ધ દશાનું. એટલે સુંદર રીતે એનું વર્ણન એમણે એ લખ્યું છે. હવે હજી બે વાત હતી, એમાં પહેલી શું આવી? કે સંસ્કૃત ટીકા જે અમૃતચંદ્રાચાર્ય દેવની હતી એમાં પણ ઘણા ભાવ કે કોઈને ન સમજ પડે તો એનો ખુલાસો કરીને લખ્યું, પ્લસ એમને લાગ્યું કે હજી બીજો કંઈક ખુલાસાની જરૂર છે જે સંસ્કૃત ટીકાને નથી, તો એ ખુલાસા માટે એમણે શું લખ્યું છે? ભાવાર્થ લખ્યું છે. અને બીજું પણ હજી જો વિચારીએ તો અમૃતચંદ્રાચાર્ય તો ગાથાના સંસ્કૃત ટીકા લખી એનું તો આવ્યું, તો કલશ ટીકા એનું કોણે લખ્યું? અર્થ કોણે લખ્યા? અમૃતચંદ્રાચાર્ય પોતે લખ્યા? તો કોણે લખ્યા? આપણે જે જે આવે છે ને, ચાલો એ પણ જોવું હોય તો જોઈ લઈએ. એમાં શું આમાં જો આપણે બીજું પાનું કાઢીએ, એમાં શ્લોકાર્થ છે, શ્લોકાર્થ છે, બીજું પાનું શ્લોકાર્થ. હવે આમાં જે અર્થ છે, ખાલી શબ્દ શું છે બ્રેકેટમાં પહેલું? નમઃ સમય સાર. હવે એનો અર્થ વાંચો. સમય અર્થાત જીવનાનો પદાર્થ, તેમાં સાર જે દ્રવ્ય કર્મ ભાવ કર્મ હોય, આવું બધો અર્થ કોણે કાઢ્યો? કોણે લખ્યો છે? જયચંદજીએ એ બધા અર્થ લખ્યા છે કે સમય એટલે શું, સાર એટલે શું. અમૃતચંદ્રાચાર્ય અર્થ નથી લખ્યા, તો કોણે લખ્યા હોય? એટલે જયચંદજીએ એ આપણને, આપણે એટલે ઘણાને ખબર છે, સારી વાત છે, નહીતર આપણે મુખ્યપણે કોને જાણીએ છીએ? કુંદકુન આચાર્યદેવ અને ટીકા છે મહાસમર્થ આચાર્ય, એમણે ઘણા ભાવ. પણ અત્યારના એમના અમૃતચંદ્ર આચાર્યદેવના ભાવોને પણ ખાલી ભાષાથી નહીં, ભાષાથી કર્યું કે સંસ્કૃત નહોતા જાણતા એટલે એમણે ઢુંઢારી ભાષા, ત્યારે જયપુરની ભાષા હતી, પછી આપણી પાસે અત્યારના ગુજરાતી આવ્યું છે. પણ એક વિચારવું, જયચંદજીએ પણ એમાં કેટલું કોન્ટ્રીબ્યુશન છે એનું કહેવાનું, કે એ ટીકાના ભાવોને અનુસરીને લખી, એના હજી વિશેષ ખુલાસાની જરૂર હતી તો ભાવાર્થમાં લખ્યું અને આવા કળશોના અર્થ પણ લખ્યા છે. એ તો સિમ્પલી નમસ્કાર એટલે શું છે, સમયસા ને નમસ્કાર એટલો અર્થ થાય એનો સિમ્પલ. અરે આના ભાવો જોઈને રાજમલજીને એટલી ભાવ થઈ કે ના, આ તો આ રીતે ભલે ભાષાંતર જયસિંહજીએ કર્યું છે, હજી એમાં કંઈક નવા ભાવ ભરેલા છે. તો એમણે શું રચના કરી? કલશ ટીકા, સમયસાર કલશ ટીકા. એનું ક્યારે જોયું છે? ક્યારે? એક ચાર લાઈનનું શું હોય, કળશની લાઈન હોય અને આખું પાનું ભરીને. ઘણી વાર તો ન્યાથી શરૂ થાય ભાવાર્થ આમ છે કે નહીં, હજી તમે શરૂ નથી કર્યું પેલા ભાવાર્થ કે હા પૂર્વ ભૂમિકા બાંધીને હવે શું વિષય છે અને એમનું શું ટાઇટલ હતું. એટલે ટાઇટલ એટલે શું આવે, જેમ અહીંયા શ્લોકાર્થ હોય, ગાથાર્થ હોય, અન્વયાર્થ કે ને એવું, એવી રીતે અહીંયા શું શું ખંડાન્વય, શું છે એમાં શબ્દ છે ખંડાન્વય શરીર સહિત અર્થ. ખંડાન્વય એટલે કે ખંડ અન્વય, શું છે ખંડ અને અન્વય શું ફરક છે? એક એક શબ્દોના ટુકડા કર્યા છે અને છતાં અન્વય એટલે એની લિંક રાખે છે, શું છે આમાં પણ અન્વયાર્થ આવતો હોય છે. ગાથાનો જે ને ગાથાર્થ હોય છે, ક્યારેક એમાં અન્વયાર્થ પણ હોય છે. અહીંયા ગાથાર્થ છે, પેલા અન્વયાર્થ લખાઈને આવતું. એટલે કે શબ્દોના ટુકડા કર્યા છે પણ એક સાથે બીજાનું શું કર્યું છે, કંઈ લિંક જોડી સમન્વય કર્યું છે. તો ખંડાન્વય સહિતનો એ અને એમને તો રાજમનજી લખ્યું. એમાં એક પહેલી ગાથાથી વિચાર કરીએ, એમણે શું શબ્દ વાપર્યો, સારનો અર્થ શું લખ્યો, કે જગતમાં પાંચ અજીવ દ્રવ્યો અને સંસારી જીવને સારમાંથી લીધું, એને જ્ઞાન પણ નથી અને સુખ પણ નથી. શું છે સારમાંથી શું શબ્દ કાઢ્યો? જ્ઞાન અને આનંદ. જગતમાં બી શું જોવે છે? આપણે આનંદ જોવે છે અને આનંદ માટે કોની જરૂરિયાત હશે? જ્ઞાનની. તો જગતના પાંચ દ્રવ્યો અને સંસારી જીવને શું નથી? જ્ઞાન પણ નથી ને આનંદ નથી. તો કોને છે? કે શુદ્ધાત્મામાં જ્ઞાન ને આનંદ છે અને એને જાણનારા પછી સાધક લઈને અરિયન એને શું છે? જ્ઞાન છે. અને એને બહુ સુંદર રીતે આખા એના અર્થ બધા કોને કર્યા? રાજમંજી. એક વિચાર, એક સમયસારની ગાથામાં શું ભર્યું હશે કે બે આચાર્યો ટીકા કરે, અરે આચાર્યની ટીકામાંથી પણ લઈને અને રાજમલજીએ કહ્યું, એ શું કહેવાય? શું કહેવાય? ટીકાની ટીકા કહેવાય છે ટીકા. અને એના ઉપરની પાછી એને શું કર્યું? એક્સપ્લેનેશન આપ્યું. તો શું આપ્યું? ટીકાની ટીકા. હજી એક કંઈક બીજું છે, શું છે એ તો હજી આગળ વહી ગયા. હજી કંઈક એ જ કળશો ઉપર કોણે રચ્યું છે? ગુરુદેવજી ક્યારેક રેફરન્સ આપતા હોય છે, પરમ અધ્યાત્મ તરંગણી, જે શુકચંદ્રાચાર્ય આચાર્ય કલશો ઉપર લખ્યા છે. અને ગુરુદેવજી એ પહેલું આખું જે છે ને સમય, સમયના અર્થ એમણે ઘણા અર્થો પંચ પરમેષ્ઠી લીધા છે અને બધા ઘણા અર્થ લખ્યા છે. એ ગુરુદેવજી ઘણી વાર રેફરન્સમાં લેતા એના પણ. તો એક વિચારીએ, શું સમયસારની ઊંડપ હશે? આજ 1967 પ્રવચનમાં પણ ગુરુદેવના ભાવોની ઉલ્લસિતતા કેટલી હોય છે. મેં તો ગુરુદેવ સમયસારની ટીકાને ક્યાં શબ્દની એનાલિસિસ કરવાનું બાકી રાખ્યું હશે અને છતાં શું છે ગુરુદેવશ્રી એની ગંભીરતા માટે શું કહેતા? કદાચ 1900 38 ગાથામાં એક એવું કહે છે, જેટલું ભાષે છે એટલું ભાષણમાં આવતું નથી. જેટલું ભાષે છે એટલું જ્ઞાનમાં, જેટલી એની ઊંડપ ભાષે છે એવું શબ્દોમાં આવતું નથી. તો એટલી ગંભીર જીવનમાં આ રુચિ સાથે પોતાના ઉપકારી પ્રત્યેની ભાવના આવા પ્રકારની હોઈ શકે. ક્યારે એમને વિચારી લેવું, મેં તો સમય સારથી ચાલો આપણે એવી કોઈની વાત નથી, પણ ક્યારે પણ એને આ એમ ના સમજવું. હવે સમયસર તો ઘણી વાર હોય, ખરેખર ઘણી વાર શું, એક વાર સમયસર હજી કંઈક લેવું છે, એનો એક અધિકાર, એના અધિકારની એક ગાથા, એની ગાથાની ટીકા અને એક શબ્દ પણ યથાર્થપણે જો અંદરમાં કામ કરે તો આત્મા સુધી પહોંચી જાય. જીવનમાં એક પ્રકારની એવી ઊંડાણથી જીન અને આ કાળમાં આ ક્ષેત્રે નિત્ય બોધિની જીનવાણી સિવાય કોનો આધાર છે? સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા તો ગોતા જડે એવું નથી. તો આપણા સદભાગ્ય છે કે મહાસમર્થ પ્રસિદ્ધ જ્ઞાની મેળા, નહીં તો પોતાનું કામ કરીને ચાલ્યા ગયા તો ખબર ન પડતા આપણને. તો જીવનમાં ફરીથી આ સમયસારનું શું છે, તો ફરીથી તીર્થંકર ભગવાનની, અહીંયા ખાસ શ્રીમંદર ભગવાનની વાણીનો પ્રવાહ, કુંદકુંદ આચાર્યજીનાથી એ પ્રવાહ લઈને આવ્યા. પરમ સદભાગ્ય આપણા, એમણે 415 ગાથા સમયસારમાં રચી. એના ઉપરથી પછી કુંદ અમૃતચંદ્રાચાર્ય કરુણા કરી કે જીવો આના ભાવ નથી સમજતા, ટીકા રચી. જયચંદ્રાચાર્યદેવે ટીકા રચી. પછી જયચંદજીને પણ ભાવ આવ્યો કે ચાલો દેશભાષા એટલે ચાલતી ભાષામાં એના અર્થ કરીએ. તો એમણે સંસ્કૃત ટીકાનો પણ સરળ પડે એવી રીતે એની વાત કરી, પ્લસ એમને કંઈક જરૂર લાગ્યું તો ભાવાર્થમાં લખ્યું. અને કળશોના પણ ખાલી શબ્દથી અર્થ નથી, ને તો જેમ જોયું તો નમ સમયસાનો ખાલી શબ્દથી અર્થ કરીએ તો શું થાય, સમયસાને નમસ્કાર, એની બદલે શું લખ્યું, સમય એટલે આત્મા અને સાર એટલે દ્રવ્ય કર્મ, નવકર્મ, ભાવકર્મથી થઈ જ નહીં શું. તો એક એક વાત કરીને એમાં ઘણી વાર અન્ય મત શું માને છે, જૈન દર્શન શું માને, ત્યાં સુધીની બધી વાત લીધી છે, તે વાત કરી છે. તો આવું કહેવાનો હેતુ છે, આવું પરમાગમ આપણા હાથમાં આપણી ભાષામાં હજુ અવેલેબલ છે તો હવે શેની ખામી છે? આત્મહિત કરવાની જો ભાવના જાગી હોય તો એના માટે ટોડરમલજીના શબ્દોમાં કહીએ તો સબ અવસર આ ચૂકા હૈ. હવે જો કોઈ બીજાની રાહ જોવે તો એનો અર્થ છે કે એને તત્વની ભૂખ લાગી નથી. જેને ખરેખર ભૂખ લાગી હશે એ રસોડામાં જઈને શું કહેશે, શું બનાવવાના છો મારે આવું, એવું કહેશે કે શું કહેશે? જીવનમાં આ એક વેદનની તીવ્રતામાં એને શું થશે, અથવા પીડાની તીવ્રતામાં એને શું જોશે, વેદન જોશે. એમ દુઃખની જો તીવ્રતા લાગી હોય તો વેદન એને માટે એને પુરુષાર્થ જાગવો જોઈએ. તો એ વાત અહીંયા આપણે એવું છે. ચાલો હવે આપણે એક ફરીથી વિચારીએ, સમયસાર આ શાસ્ત્રનું નામ શું છે એ આપણે બધા બહુ જ જાણીતું છે ને. ખરેખર કુંદકુંદ આચાર્યદેવ આનું નામ શું આપ્યું છે, સમય પ્રાવૃત, હજી સુધારો, થોડોક સુધારો, પાહુડ, પ્રાકૃત ભાષામાં શું છે, પહેલી ગાથામાં વોછામી સમય પાહુડમ, એટલે સમય પાહુડ, એનું જ અમૃતચંદ્રાચાર્યદેવે સંસ્કૃતમાં ટ્રાન્સલેશન સમય પ્રાવૃત, અને પછી અમૃતચંદ્રાચાર્યદેવ પોતાના કળશની અંદર એને સમયસાર કહીને આપણને, અને ગુરુદેવજી પોતાના સૌથી પહેલું જ્યારે આ સમયસાર ગુજરાતીમાં પબ્લિશ થયું, હવે આટલું તો થોડો ખ્યાલ હોવો જોઈએ, ક્યારે કેટલા વર્ષ પહેલા, નહીં એવું બધું પૂછવાનું નહીં, ક્યારે થયું સૌથી પહેલું, થોડું એવું બધું યાદ નથી રાખતા. 1997માં 83 વર્ષ પહેલા જે વર્ષની અંદર સિમંદર ભગવાનના જૈન મંદિરની પ્રતિષ્ઠા થઈ તે 1997, અને તિથિ પ્રતિષ્ઠાન નહીં, આનું પબ્લિશ થયું, એનું પ્રકાશન થયું કાર્તિક અષ્ટાનિકાનો છેલ્લો પૂનમનો દિવસ, ત્યારે કૃપાળુદેવનો જન્મ જયંતિ છે એ દિવસે એ સોનગઢમાં સૌથી પહેલું પ્રકાશિત ગુજરાતીમાં થયું. અને એમાં લખ્યું હશે સૌથી પહેલી એડિશન 1990 વિક્રમ સંવત 1997 સૌથી પહેલું, હજી પહેલી એડિશન. તો એ રીતે એ સૌથી પહેલું, અને ત્યારે શું હતું, માત્ર ગુજરાતી ભાષાંતર હતું, મૂળ સંસ્કૃત ટીકા નહોતી. પછી બીજી એડિશનથી લાગ્યું કે અહીંયા સંસ્કૃત ટીકા રાખીએ તો એની આ કોઈને રેફરન્સ સામ સામે જવું હોય તો સહેલું પડે, એટલે પછીની એડિશનથી સંસ્કૃત ગીતા એડ કરી હતી. અને પહેલી વિચારવા જેવું છે, 83 વર્ષ પહેલાં ખબર નહોતી કે આ સમયસર કોણ લેશે, કોણ વાંચશે. એ પહેલાં પણ ચાલો થોડી વાત હજી વધારે પાછી. સૌથી પહેલાં ગુરુદેવસિંહ જ્યારે પ્રવચનો શરૂ કર્યા, સૌથી પહેલી વાર પ્રવચન વચ્ચે આવ્યું હતું ને, સમયસરના 100 વર્ષ થયા હતા, કે સૌથી પહેલું પ્રવચન ક્યાંથી શરૂ કર્યું? સિરીઝ નંબર 1, 2, 3 સૌથી પહેલું પ્રવચન આપવાનું શરૂ ક્યાં કર્યું? રાજકોટમાં 1990 જ્યારે ગુરુદેવસિંહ એની સૌથી પહેલું, હજી તો પરિવર્તન એ નહોતું કર્યું, એની પહેલાંનું છેલ્લું ચાતુર્માસ હતું, અને ત્યારે રાજકોટમાં 1 થી 99 ગાથા સુધીનું પ્રવચન આપેલું. પછી જામનગરમાં જઈને સ્વામી, તો એ પ્રવચન એટલે ત્યારે તો નહોતું થયું. અને પછી સોનગઢમાં આવીને શરૂ થયું ત્યારે ગુરુદેવસિંહની એક પદ્ધતિ શું હતી કે શ્રોતાના હાથમાં પણ શું જોવે, શાસ્ત્ર જોવે, તો જે સમજી શકે ને કે ગુરુદેવસિંહ કયા શબ્દનો કયો અર્થ કરે છે. તો ત્યારે એ અગાસમાં એ સમયસર છપાયેલું હતું, ત્યારે મંગાવ્યું, ત્યારે એ લોકોને એમ આશ્ચર્ય થયું કે આ કોણ પુરુષ છે કે આટલા બધા એક સાથે સમયસર મંગાવે. તો જ્યારે ગુજરાતી થયું ત્યારે પણ ખબર નહોતી, અને ત્યારે એટલા માટે એક સામાન્ય અંદાજ આવે એના માટે બધા પાસે તમારે કેટલી પ્રત જોઈએ કેટલી એ લખી આપો. પહેલાં જૂની એડિશનમાં એ બધાના નામ હશે કે અમારે આટલી પ્રતિ જોઈએ આટલી જોઈએ એમ કરીને એ છપાણું હતું. ચાલો એ તો ઘણી હિસ્ટ્રી બહુ લાંબી સરસ. એક જીવનમાં એક પ્રકાર આખો આખો ધર્મ ક્રાંતિનો જે પ્રવાહ થયો છે ને, એના પાયામાં કેવા કાર્યો થયા હતા આપણને હજી અંદાજ ન હોય તો એનાથી. તો અહીંયા આપણે ફરીથી સમય પાળવું, સમય પ્રાબ્રત અને સમયસર, એમાં સૌથી પહેલી આપણે શરૂઆત પહેલા પાનામાં જ સૌથી કરીએ છીએ. એમાં જયચંદજીએ જે મંગલાચરણ કર્યું, પછી ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય મંગલાચરણ કર્યું છે, અને સ્વયં કુંદકુંદાચાર્ય દેવે પણ મંગલાચરણ, એ મંગલાચરણ સાથે સાથે બીજું શું કર્યું છે, પ્રતિજ્ઞા પણ કરી છે કે અમે અહીંયા, જયચંદજી કહે છે હું ચાલતી દેશ ભાષામાં કહીશ, અમૃતચંદ્રાચાર્ય દેખે છે એની ટીકાથી જ એને મને આ શું થાય, સમયસરની ટીકાથી પરમ વિશુદ્ધિ થાવ એમ કરીને પોતે પણ ઇન્ડિકેશન કે હું કહીશ. અને કુંદકુંદ આચાર્ય તો સીધું જ પહેલી ગાથાની બીજી લાઇનમાં કહ્યું, વોચ્છામી સમય પાવળ, હું સમયસર કહીશ. તેનો અર્થ શું થયો કે કોઈ વક્તા છે તો કોઈ કોણ હોવું જોઈએ, શ્રોતા પણ હોવો જોઈએ. તો ત્યારે કોણ હશે શ્રોતા, કોણ હશે કુંદકુંદ આચાર્ય? અરે ભાઈ, ત્યારે કુંદકુંદ આચાર્ય લખતા હતા, શ્રોતા હોય કે ન હોય આપણે એમ સમજવું કે મારા પુણ્ય એવા કામ કરતા હતા કે આચાર્યદેવને 2000 વર્ષ પહેલાં આવા પરમાગમ રચનાની શું થઈ છે, એક કરુણા બુદ્ધિથી એક ભાવ આવ્યો. અરે આપણા પુણ્ય જો આવું કામ કર્યું છે તો એમાં શું ભર્યું છે ભાવ, એ સમજવાની થોડી ભાવના તો જાગ્રત થવી જોઈએ. તો જો જયચંદજી પહેલું મંગલાચરણ કરે છે અને એમાં કોને યાદ કરે છે, 3 દેવ, શાસ્ત્ર અને ગુરુ. એમાં દેવમાં કોણ છે, શ્રી પરમાત્મ છે, શાસ્ત્ર માટે સારસ છે અને સુગુરુ. અને સમય સાર શાસન, સમયસારના હું અર્થ કરું છું કઈ ભાષામાં, દેશ ચાલતી ભાષામાં. અને હવે પછી કહે છે કે આ શાસ્ત્ર એ કેવું છે, શબ્દ બ્રહ્મ, અને કોને બતાવે છે, પરબ્રહ્મ. આપણે કીધું બ્રહ્મ એટલે શું છે, સર્વવ્યાપક. તો શબ્દમાં શું છે, કહેવાની તાકાત છે, અને આત્મામાં જાણવાની તાકાત. સર્વની દ્રવ્ય વસ્તુ સ્વરૂપને વિશ્વને કહેવાની તાકાત શબ્દમાં છે, અને જાણવાની તાકાત અને આત્મામાં છે. તો બેનો સંબંધ કેવો છે, વાચક વાચન નિયોગ. નિયોગ એટલે સંબંધ, શબ્દો એ કેવા છે, વાચક, અને એનું વાચક કોણ છે, 6 દ્રવ્ય અહીંયા આત્મા છે, અને મંગળરૂપ છે. તેને માટે હું ધર્મના ધનને માટે હું એમ નમસ્કાર કરું છું. હવે આનાથી સરસ જે વાત આગળ લે છે, આ સમયસારનો અભ્યાસ કરીને શું થાય નય નય સાર લયે શુભવાર. શુભવાર એટલે જીવની પોતાની જ્યારે પાત્રતાનો સ્વકાળ જાગે છે ત્યારે કાળ સિદ્ધ કરે, સ્વકાળ સિદ્ધ કરે પોતાની યોગ્યતા, અને ત્યારે નય નય સાર. નય નય સાર એટલે નયો બધી છે એમાંથી શુદ્ધ નયરૂપ સાર ગ્રહણ કરે છે. નય તો કેટલી છે? અનંત છે, 2847 છે, એમાંથી સાર. નય નય, જો આ પહેલું એક નય નય એટલે શું છે? જે અપેક્ષાએ કથન કર્યું છે એની પહેલી સમજણ થવી જોઈએ. કારણ કે જીનવાણીનો કોઈ પણ શબ્દ કેવો છે? નય આશ્રિત છે, નય સાપેક્ષ કથન છે. નિયમસારના બીજા જ કળશમાં મુનિરાજ પદ્મબલધારી કહે, જીનેન્દ્ર દેવની સમસ્ત વાણી કેવું છે? જેમાં નય આવેલી, નયથી કથન છે, નયથી સર્વ કથન છે. તો આપણે પણ નય શું છે એ સમજવું પડશે. તો અને એમાંથી નય નય ગ્રહણ કરીને એમાં શું કરવું છે? નયનો સાર ગ્રહણ કરવું છે. તો એ આગળ આવશે કે શુદ્ધ આત્માની વાત કરવી છે તો નય પણ કઈ હશે? અશુદ્ધ નહીં કે શુદ્ધ નહીં? તો સમયસાર એટલે શુદ્ધાત્મા, અને શુદ્ધાત્માની વાત શુદ્ધ નહીં થી થશે. તો જયચંદજી લખે આમાં શુદ્ધ નહીં ની મુખ્યતાથી વાત. ક્યારે આશ્ચર્ય ન પામું કે અહીંયા તો સુવરાગ ને બધાને તો પૂતગલના પરિણામ કીધા, આવું જ કાંઈ હોય થોડી? અરે ભાઈ પેલું વાંચી લેજે કે કોની વાત છે? સમયસાર એટલે શુદ્ધાત્માની, અને શુદ્ધાત્માની વાત શુદ્ધ નહીં થી કરવામાં. તો એ લે છે શુભવાર પોતાનો, અને એનાથી શું થાય છે? આવું સારભૂત નહીં જો એને ખ્યાલમાં આવે છે. પદ પદ માર દહેજ, જે દુઃખદકાર એવા રાગ દ્વેષ મોહ છે એને પદ પદ એટલે પર્યાય પર્યાય એ દુઃખકાર મોહનો શું કરે છે? એ નાશ કરે, દહે છે, એને નાશ કરી નાખે છે. અને પછી તો આ રીતે શ્રદ્ધા જ્ઞાન થાય છે. પછી શું થાય છે? લય લય પાર ગ્રહે ભવ, લય લય, લઈ લઈ એટલે લીનતા લીનતા, લઈ લીન ચારિત્ર આવ્યું પેલા નહી, ને એના દ્વારા શ્રદ્ધા જ્ઞાન ની વાત આવી. લઈ લઈ લીનતા લીનતા કરે શું છે? ભવને ધારણ કરવાથી પાર ઉતરી જાય છે. લઈ લઈ પાર ગ્રહે ભવધાર, ભવને ધારણ કરવાથી. અને આવું જેના નિમિત્તે થાય છે એવો આ સમયસા શુદ્ધાત્મા, આશ્રયભૂત શુદ્ધાત્મા, અને કથન રૂપ જીનવાણી સમયસા, એનો જય હો જય હો. એવી રીતે મંગલ ભાવના કરીને જયચંદજીએ પછી બહુ સુંદર બધા અર્થ લીધા છે કે સમયના અર્થ ત્રણ પ્રકારના છે. આગમની અંદર 85 કાયમાં પણ આ ત્રણ શબ્દ છે, શબ્દ સમય, અર્થ સમય અને જ્ઞાન સમય. શબ્દ સમય એટલે કેનાર વાણી, અર્થ સમય એટલે છે છ પદાર્થ, અને જ્ઞાન સમય એટલે જાણના. કોઈ પણ પદાર્થ છે, અહીંયા તો પદાર્થ એટલે અર્થ સમય છે, એનું એની જાણકારી આપણને, એની ખ્યાલ પરિચય કેવી રીતે થઈ શકે? કોઈ પણ વસ્તુ લઈએ એની આપણને કાંઈ ઓળખાણ પે એટલે જેને કહીએ સમજ કેવી રીતે થઈ શકે? કાં તો વાણી દ્વારા કથન અથવા જ્ઞાન દ્વારા જાણવું, બે રીતે હશે. કોઈનું નામ છે એ કેવી રીતે ખબર પડી શકે? કે કોઈ બીજો કે અથવા પોતે કે તો ખબર પડે, એ વાણી દ્વારા, અથવા તો એ વાણી દ્વારા પણ પોતે જ્ઞાન કરીને. તો કોઈ પણ પદાર્થ અર્થ સમય છે એને સમજવા જાણવા માટે કથન કોણ કરે છે? શબ્દ સમય. અને જાણે છે કોણ? જ્ઞાન સમય. એવા બતાવ્યા. અને સમયના સિદ્ધાંત પણ એક કાળ એટલે ટાઈમ છે, મત એટલે કોકનો અભિપ્રાય છે, અથવા જૈન મત ને બધા આવે છે તો એને સમય કહેવાય છે, અને સિદ્ધાંત જે પ્રિન્સિપલ હોય છે એને પણ કહે. આ રીતે છ ભેદ બતાવ્યા. હવે આ કોનો અર્થ આવ્યા? છ ભેદ કોના બતાવ્યા? સમય શબ્દના. હવે સાથે શબ્દ કયો છે? સાર. તો જયચંદજી કહે છે તો આ છ માંથી સારભૂત કોણ છે? તો કે અર્થ સમય પદાર્થ છે ને. એટલા માટે જો તે મહી, તે મહી એટલે આઉટ ઓફ ધી સિક્સ, એમાંથી શુભ કોણ છે, સારભૂત કોણ છે? અર્થ સમય. અને અર્થ સમય એટલે છ પદાર્થ, એની કથની બહુ છે એ તમે સાંભળજો, સુણીએ બહુ. અર્થ સમયની પછી હજી એમાંથી આવશે, તો પેલો સમયના છ અર્થ કીધા, છ માં હવે સાર કોણ કીધો? અર્થ સમય. હવે એમાંથી તે મહી સાર, તે મહી એટલે કોણ? કોણ? હવે અર્થ સમય આવ્યા એમાં સાર, પેલા છ માંથી કોણ આવ્યું? અર્થ. હવે અર્થમાં પણ સારભૂત કોણ? અર્થ એટલે છ છદ્ર આવી ગયા. હવે તે મહી પણ જયચંદ જ્યાં સુંદર રીતે આખા એક શબ્દ ઉપરથી, કયા શબ્દ ઉપરથી? સમયસાર શબ્દ ઉપરથી આખી વાત લઈ જાય. તો એ મહી સાર કોણ છે? જીવ નામ છે સાર. છ દ્રવ્યમાં સારભૂત કોણ છે? જીવના અને સુણ જેવો સહુ. તો એની વાત, ઓલું વર્ણન છે એનું આવશે, પણ એમાં મુખ્યપણે કોને સાંભળજો? આત્મા. હવે તેમાં પણ, તેમાં પણ સાર, હજી ત્રીજી વાર સાર આવ્યો. પેલો સાર છે કેવો આવ્યો? છ માંથી સાર કોણ? અર્થ સમય. હવે અર્થ સમયમાં પણ સાર કોણ? જીવ. હવે કે જીવમાં પણ સાર, આ બધી ક્યાં સુધી લઈ જાવ છે ને? ગુજરાતી માં કઈ ચાણી ચાણી કરે છે બધું, છેલ્લે જ રહેશે એમ. બાકી એમ અહીંયા આખું જયચંદજીએ છ જમાથી જીવ નામનો પદાર્થ આવ્યો કે જીવમાં પણ સાર, તે મહી સાર વીણ કર્મ મળ. આવી ગયું જે શ્લોકમાં હતો ને, સમયસારમાં સાર વીણ કર્મ મળ. કેવો છે? શુદ્ધ જીવ. વીણ, વીણ એટલે વગરનો, અને કર્મ, કર્મ એટલે કોણ આવે? કોણ આવે? હજી દ્રવ્ય કર્મ ને નો કર્મ, અને મળમાં ભાવ કર્મ. વી હોય રહી મળા નથી બધી, એ તો બધું યાદ છે, તે જ છે ને અહીંયા. વી હોય રહી, રય અને મલ, તો રય એટલે દ્રવ્ય કર્મ નો કર્મ અહીંયા એ જ લીધું, અને મળ એટલે રાગની ભાવ કર્મની. તો એ એમાં પણ સાર કોણ છે? જીવમાં પણ વીણ કર્મ મળ, શુદ્ધ જીવ છે, અને તેને કોણ વર્ણન કરે છે? શુદ્ધ નહીં. ફરીથી ચલો કઈ વાંધો ના, તેને રિપીટ તો બહુ ચાલશે. ફરીથી સમય સાર શુદ્ધાત્મા, તો શુદ્ધાત્મા એ સારભૂત છે, એને કોણ કહે છે? કોણ કહે છે? તો શું આવ્યું અહીંયા? ચામાં છે, શું છે? શુદ્ધ નહીં કહે, આવ્યું શુદ્ધ નહીં. હવે એવું જ નહીં, નહીં સેમાં લાગુ પડે? નહીં સેમાં લાગુ પડે? નહીં કથનમાં અને જાણવામાં. તો અહીંયા કથન કરે છે અને પછી કહે છે જ્ઞાનીઓ આને શુદ્ધ નહીં દ્વારા ગ્રહે છે. બીજી લાઈન આવશે છે ને, આપણે સામાન્ય ફરીથી જે નહીં છે એ સેમાં આવે કે ભાઈ આ કથન કઈ શૈલીનું છે? તો વાણીમાં, કે શુદ્ધ આત્મા જ અનુભવ કરવા યોગ્ય છે. તો તેની વાત છે શુદ્ધ નહીં, આત્મા કર્મથી બંધાયો છે કે વ્યવહાર નહીં થી. તો એક આપણા જે આપણે કીધું, કોઈને જાણવા માટે બે જોશે, વાણી અને જ્ઞાન. તો અહીંયા નહીં કથન પદ્ધતિના પણ છે, અને નહીં જાણવાની પદ્ધતિના પણ. જાણવાની આવું બધું કાંઈ અઘરું લાગે ને? નહીં, આવી બધી માથાકુટ કાંઈ સીધો કોઈ રસ્તો બતાવી દે તો સારું કે નહીં? જીવનમાં બહુ જ આ રચના આપણે તો શબ્દોથી કરીએ છીએ, ગુરદેશી તેના ભાવો કાઢીને કાઢે, ત્યારે આમાં શું અંદરની ઊંડાણથી, અને બહુ સિમ્પલ એક જેને કે લોજિકલ સિસ્ટમથી છે. એક સાથે બધું લિંક કરતા કરતા આખી વાત એ ચાલે છે. તો અહીંયા પેલું કે છે, આવો શુદ્ધ જીવ છે એને વાણી શુદ્ધ નહીં એ દ્વારા કહેવાય છે. અને આ ગ્રંથમાં કથની સૌ જો કે છે જયચંદજી, આ સમયસારમાં મુખ્યપણે આ જ શુદ્ધ નહીંથી શુદ્ધાત્માની વાત આવશે. ભલે આશ્રવ અધિકાર આવશે, બંધ અધિકાર આવશે, અરે અજીવ અધિકાર પણ આવશે જીવ અજીવમાં, પણ એમાં પણ કહે છે તું તો હજી ક્ષેત્ર ભિન્નતામાં પણ એકત્વ કરીને બેઠો છો. અહીંયા તો આચાર્ય કહે છે અમે તો શુદ્ધાત્માની સામે ભેદભાવ પણ અમને અજીવ લાગે છે. એ આખી શૈલી શેની આવશે? શુદ્ધ એટલે મૂંઝાવવું નહીં કે આ બધું ક્યાંથી આવ્યું. અમે તો પાઠશાળામાં એમ શીખતા હતા કે રાગ દ્વેષમો કોણ કરે? જીવ કરે. અને આ શું આવી ગયું? અરે ભાઈ પાઠશાળા હતી, હવે એનાથી કાંઈ ક્યાં પહોંચ્યો છો તું? શું છે લાસ્ટ? પીએચડી નહીં, પીએચડી લાસ્ટ જેને ત્યાં સુધી તું પહોંચી ગયો છું. તો અહીંયા આખી શૈલી, કથન શૈલી આ પહેલી ભૂમિકાથી જો સમયસર વાંચતો ને તો સરળતા રહેશે. તો અહીંયા આ ગ્રંથમાં કંથની છે, અને એ સમયસર આવા શુદ્ધાત્મા અને સમયસર શાસ્ત્રને જ્ઞાની જન શુદ્ધ નહીં દ્વારા કરે છે. વાણીમાં શુદ્ધ નહીંથી કહ્યું છે, અને શુદ્ધ નહીં દ્વારા જે ભાવ સૃજ્ઞાન સાથે શુદ્ધ નહીં દ્વારા આવા સમયસર અને શુદ્ધાત્માને જ્ઞાની જીવ પ્રાપ્ત કરે છે. અને પછી એમાં નામાદિક છ પ્રકાર હોય છે. ગુરુદેવ સાહેબ બધા જ કરતા હોય, નામ હોય છે તો શાસ્ત્ર નામ છે, એના કરતા કોણ છે તો કુનકુન આચાર્ય દેવ, કોના માટે કે ભવ્ય જીવ માટે, એનું પ્રમાણ કેટલું 405, એવા છ પ્રકારો બધા હોય છે. અને એમાં પણ એક માંગલિક કરવું એ પણ સાર છે. અને માંગલિક પણ કેટલા પ્રકારનું હોય છે? 3 પ્રકારનું હોય છે. આદ્ય માંગલિક, મધ્યમ માંગલિક અને અંતિમ માંગલિક. તાઈનું ચલો આ બધી વાત છે. કદાચ આ બધું જો ગુરુદેવસિંહ બધા અર્થ કર્યા છે, આપણે કદાચ જનરલી 17, 18, 19 એવા સાંભળે, પણ એ પહેલાંના બહુ જ ગુરુદેવસિંહ વિસ્તારથી અર્થ કર્યા. 16મી વારના આના જ ગુરુદેવસિંહ એ કહ્યું છે આનું આદ્ય માંગલિક શું છે. વંદી તું સવસિદે આદ્ય, આદ્ય એટલે શરૂઆતનું માંગલિક. પછી મધ્ય માંગલિક શું છે, આશ્રવ અધિકારની પૂર્ણાવતીના છેલ્લા શ્લોકમાં છે કે શુદ્ધ નહીં ક્યારે પણ છોડવા યોગ્ય, ત્યાગવા યોગ્ય નથી. શુદ્ધ નહીં છોડે બંધ થશે, અને શુદ્ધ નહીં નહીં છોડે તો બંધ ક્યારે પણ થશે નહીં, એવું એક મધ્ય મંગળ છે. એમાં નથી ગુરુદેવસિંહ ભાવ કાઢ્યો, કદાચ ગુરુદેવ ક્યાંક બીજે વાંચ્યું પણ હશે. અને અંતિમ મંગળ શું છે, ગાથાથી વિચાર કરીએ તો આ સમય પ્રાવૃત પઠન કરીને અર્થ તત્વથી જાણીને ઠરશે. આ રીતે એ મંગલાચરણ પણ એમાં લખ્યું છે. અને મંગલાચરણથી શું છે, વિઘ્ન એટલે કે એ પોતાની ભાવના છે એ પ્રમાણે પરિપૂર્ણ આખી રચના થાય, તો એ પણ એક સદભાગ્ય છે. 415 ગાથા એટલું નહીં, એની ટીકા પણ પૂર્ણ થઈ. એટલું જ નહીં, જયચંદજીએ પણ પૂર્ણ કર્યું. હજી પણ એટલું જો વિચાર કરીએ તો ગુરુદેવસિંહે 1919 વાર એ પ્રવચન છેલ્લે કલશ અરે શક્તિ સુધી ગુરુદેવસિંહ પહોંચી ગયા હતા. પણ 18મી વાર નહીં, 19 વારમાં પણ કીધું છે, એક એક વારનો વાંચીએ ને બીજું ભૂલીએ એવું. દરેકની સિરીઝની પોતપોતાની કોઈ વિશિષ્ટ શૈલી હોય છે. અને આ રીતે જો હવે વાંચીએ બીજું પાનું છે ને, આ પ્રમાણે મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરીને. કોનું આ મંગળપૂર્વક પ્રતિજ્ઞા કોની છે? પંડિત જયચંદજીની છે કે આ પ્રમાણે મંગળ દેવ શાસ્ત્ર ગુરુને કર્યા અને દેશ વચનમાં કરી પ્રતિજ્ઞા. શ્રી કુંદકુંદ આચાર્ય કર ગાથાબદ્ધ, જો શબ્દ વાંચવા જેવો છે, કયો છે? ગાથાબદ્ધ. બદ્ધ એટલે ગમે તે એક ગાથા રચી નાખી છે એવું નથી. એકબીજા શું છે, જેમ ઓલી ચેઇન હોય ને ચેઇન, તો એમાં એક આંકડો બીજા આંકડાના સાથે હોય છે, જોડાયેલો હોય છે. ન હોય તો એ બાંધવાના કામ નહીં આવે. એના ખાલી એટલી કડી ખાલી ઢગલો કરી દીધો નહીં, પણ એકબીજા સાથે શું છે, જેમ માળા, માળા કોને કહેવાય, મોતીનો ઢગલો એ માળા કહેવાય. તો શું કહેવાય એમાં હોય, અરે એમાં શું રહે છે, ફરીથી એમાં સરસ બે અર્થ આવે. શું બે આવે, મણકા જુદા જુદા અને અન્વયમાં એનો દોરવો છે. શું છે, મણકા કે મોતી જુદા જુદા છે અને છતાં એને અન્વય બનાવનાર કોણ છે, દોરવો છે. અહીંયા ગાથા જુદી જુદી, અધિકાર જુદી, પણ ભાવની શું હોય છે, એક ધારા હોય છે. ગાથાબદ્ધ સમય પ્રાવૃત ગ્રંથની આવી ગયું, સમય પાવડ ગ્રંથની. શ્રી અમૃતચંદ્ર આચાર્યકત આત્મખ્યાતિ નામની જે સંસ્કૃત, તેની દેશ ભાષામાં વચનિકા લખ્યા. જયચંદજી પોતે કહે છે કે આવી કરીને, અને એમાં એ શરૂઆતમાં પ્રથમ ટીકાકાર અમૃતચંદ્ર આચાર્ય ગ્રંથની આદિમાં પહેલા શ્લોકમાં મંગળ અર્થે ઈષ્ટદેવને નમસ્કાર કરે છે.
56
સુધી હવે અહીંયા પહેલો જે શ્લોક છે એમાં ગુરુદેવસિંહે 4 શબ્દોમાં આખા શ્લોકનો અર્થ બતાવ્યો છે. પહેલા તો વાત થઈ ગઈ છે, કદાચ 4 શબ્દો ક્યાં, ગુરુદેવસિંહે ભાવવાન, ભાવ સાધક દશા અને સાધ્ય દશા, ચાર શબ્દો, ભાવવાન, ભાવ, સાધક દશા અને સાધ્ય દશા. ભાવવાન એટલે આમાંથી કયો શબ્દ આવશે? આ કળમાં ભાવાય જે પદાર્થ છે ને, ભાવાય પદાર્થ જે એ શેમાં આવે? ભાવવાન દ્રવ્યમાં આવે. નમ સમયસાર જે ભાવાય છે એ ભાવવાન એટલે દ્રવ્ય, જે ભાવ અનંત ગુણનો ભરેલો એ ભાવવાન, એ નમ સમયસાર એ ભાવાય. પછી બીજો ભાવ એટલે ગુણ, તો ગુણ માટે કયો આવશે? ચિત્ત સ્વભાવાય, ચૈતન્ય ગુણ આવ્યો તો એ શેમાં આવે? ભાવ. ભાવાય શેમાં આવી ગયો? પદાર્થ જે સમયસાર શુદ્ધાત્મા એ ભાવાય આવી ગયો, ચિત્ત સ્વભાવ એનો ભાવ. હવે ત્રીજો કયો શબ્દ છે? સાધક. સાધક માટે કયો શબ્દ છે? સ્વાનુભૂત્યા ચકાસે, આત્મા પોતાની જ અનુભવન રૂપ ક્રિયાથી પ્રકાશે એટલે કે પ્રાપ્ત થાય છે, અનુભવમાં આવે છે. અને સાધ્ય એટલે શું? સર્વ ભાવાંતર છે. જો આખા કળશને ચાર શબ્દોમાં ગુરુદેવે વર્ણન કરી દીધું છે, એ પોતાને એટલી સરળતા આપણને વિચાર્યું કે નથી. અને આમાં પણ હજી તત્વ જો ઉતારીએ, સાત તત્વો, તો કેટલા આમાં તત્વો આવી શકે? કેટલા આવી શકે? બધા આવી જાય? આમ નહીં, આમ નિશ્ચિતપણે કે અસ્થિથી ચાર આવે છે. એમાં અસ્થિ પહેલો કયો છે? ચિત્ત સ્વભાવાય ભાવાય, એ જીવ તત્વ આવી ગયું. દ્રવ્ય અને ગુણ બેનો અભેદપણું કરીને કોણ આવ્યું? જીવ. પછી એનાથી સ્વાનુભૂત્યા ચકાસ્યમાં કોણ આવશે? સંવર નિજરા. અને સર્વ ભાવાંતરમાં કોણ આવશે? મોક્ષ. ચાર આવ્યા, કેટલા બાકી રહ્યા? એમ કેમ બાકી રાખ્યા? આ બધા ગુરુદેવ ખુલાસા કર્યા, કદાચ બધા યાદ હશે. સારી વાત. ક્યાં ત્રણ બાકી રહ્યા? અજીવ, આશ્રવ અને બન. એ કેમ રહી ગયા? અરે ભાઈ, આ માંગલિક નો છે એમાં કદાચ નાસ્તી રહેવા દે ને, અસ્તિત્વ વાત કરે ને. શેનું છે આ કળશ? શેનો છે? માંગલિક. કોઈ દુકાન ખોલ્યું હોય તો ક્યાં શું કહેશે? ભાઈ ધ્યાન રાખજે, દેવાળું ફૂંકતો નહીં, એવી વાત કરે કે નહીં? એ સંભવ તો છે કે નહીં? અરે ભાઈ, આજના દિવસે તો નહીં બોલતો, આજે તો અસ્થિતિ એમ આચાર દેવે અસ્થિતિ, પણ એમાં જીવમાં અજીવની નાસ્તિ, પછી સંવરમાં આશ્રવની નાસ્તિ અને નિજા અને મોક્ષમાં બંધની નાસ્તિ, એ સાથે એ વાત કરી છે. અને એક એકમાં ગુરુદેવસિંહ એનો અર્થ કરીને કહેતા હતા. એમાં પણ એમાં જો સરસ એક પછી જયચંદજી બહુ વિસ્તાર કર્યો, ત્રીજા પાને જોઈએ ભાવાર્થમાં. એમાં જો પ્રશ્ન પેલા ઉઠાવ્યો, જે અમૃતચંદ્રાચાર્ય છે ને પોતે પ્રશ્ન ઉઠાવતા, એમ જયચંદજી એ પણ ઘણી વાર પ્રશ્ન ઉઠાવીને પોતેનું સમાધાન. એમાં ભાવાર્થમાં પેલો જ લાઈન છે ને ત્રીજા પાને, કોઈ એમ પ્રશ્ન કરે કે કોઈ ઈષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો? ઈષ્ટદેવ એટલે કે કોઈ ચોવીસ માંથી કોઈને લીધા, સિમંદર આદિમાં કોઈને લીધા, બધાનું. તો એમાં જયચંદજી એક બહુ સરસ શબ્દ આપ્યો, ઈષ્ટદેવ કોને કહેવાય? આમાંના નામાં જવાબ, ઈષ્ટદેવ, ઈષ્ટ એટલે હિતકારી, કલ્યાણકારી, કોને કહેવાય? એના માટે કેટલા વિશેષણ આપ્યા છે, જો એમ જ છે તેનું સમાધાન. વાસ્તવિકપણે ઈષ્ટદેવનું સામાન્ય સ્વરૂપ મળી ગયો શબ્દ. હવે એના માટે ક્યાં ક્યાં વિશેષણ છે? જે સર્વકર્મ રહિત હોય, સર્વજ્ઞ હોય, વિતરાગ હોય, એ શુદ્ધાત્મા જ છે. આજ આ પહેલું આખું જેને આપણે કહીએ દેવ કોને કહેવાય? સર્વજ્ઞ વિતરાગ કહીએ છે ને, એ તો ઉપદેશ. આની વાત, મારા ઈષ્ટદેવ કોણ છે? અને એવા ઈષ્ટદેવ છે આ, એને અહીંયા નમસ્કાર કર્યું એમાં કે બધા જ આવી જા. પછી તમે એના જો નીચે બહુ એમના લિખા છે, પછી એને પરમ જ્યોતિ કહો, પરમેશ્વર, એ બધું જ. પણ ચાર વિશેષણ આપ્યા. ક્યાં વિશેષણ? પહેલું સર્વ કર્મ રહિત, એ મુખ્યતા છે. એમાં સાથે અર્યંત પણ લઈ લેવા, એમને અગાથી છે એ ગૌણ કરીને સર્વ કર્મ રહિત. પણ સર્વજ્ઞ ને વિતરાગ તો છે ને, એટલે એમાં આવી જાય. પછી સર્વજ્ઞ છે, વિતરાગ છે, અને કેવા થયા છે? શુદ્ધ આત્મા. શુદ્ધ આત્મા તો છે જ, પર્યાયમાં પણ કે આ રીતે સુંદર રીતે સમયસારની રચના થઈ છે. અનાદિ નિધન જીનવાણીના પ્રવાહમાંથી જે આપણે કહીએ છીએ ને, મહાવીર ભગવાન એક અમૃતની સરિતા વહેરાવતી, એમાં કુનકુનાચાર દેવે નદી સોસાતી જોઈને એક કુંભની અંદર એ અમૃત ભરી દીધું છે. અને એ કોને ઘેર છે અત્યારના? એ અમૃત કોના ઘરે છે? મારા ઘરે હોય તો, આપણા ઘરે હોય તો, આપણે પીધા વગરના રહ્યા હોય કોઈ જીવનમાં? એક છેલ્લું લઈ લઈ જય ચંદજીએ આખા સંસ્કૃત શ્લોકનું પદ્યાનુવાદ રૂપે કર્યું છે. પ્રગટે નિજ અનુભવ કરે, એ કોની વાત આવે? આટલો શબ્દ સ્વાનુભૂત્યા ચકાસે. સત્તા ચેતન રૂપ કોણ આવી ગયું? સત્તા એટલે ભાવાય, ચેતન રૂપ એટલે ચિત્ત સ્વભાવાય. અને સૌ જ્ઞાતા લખીને સર્વ ભાવવાન તરછી દે નમો સમયસાર, નમઃ સમયસાર. અને બધાનું એમને કેવી મહિમા આવી કે સમયસાર કેવું છે? સહુ ભૂપ, ભૂપ એટલે રાજા. આ અધ્યાત્મના શાસ્ત્રોનો એ મોટો કેવો છે? સમયસાર એ રાજા છે. આગળ પણ આવશે, સમયસાર જીન રાજ હે સ્યાદ વાદ જીન વેન, એ પોતે કે સમયસારની એમને એટલી મહિમા. તો આપણા પરમ સદભાગ્ય એમાં છઠ્ઠું પદ છે ને એમાં છે, સમયસાર જીન રાજ હે સ્યાદ વાદ જીન વેન, બીજા પાને મુદ્રા જીન નિરગ્રંથતા નમો કરે. આપણા પરમ સદભાગ્ય આવું પરમાગમ આપણને આપણી ભાષામાં મળ્યું એટલું નહીં, એના એક એક શબ્દના ભાવ સુધી પહોંચાડનાર મહા સત્પુરુષનો મૂંઝાવું નહીં. અમને પ્રત્યક્ષ નથી, પણ એમની વાણી એવી રુચિથી સાંભળવું જાણે મારી સન્મુખમાં એ મહાપુરુષ બિરાજમાન છે. તો આપણે જીવનની સાર્થકતા જો કરવી હોય, પુણ્યના યોગમાં પવિત્રતા જો પ્રગટ કરવી હોય, તો આવા પરમાગમનો અંતરંગ રુચિપૂર્વક અભ્યાસ.
નીતે સુધા જરણ ચંદ્ર તને નમુ, કરુણા અકા રણ સમુદ્ર તને નમુ. હે જ્ઞાન પો સકસુમેગ તને નમુ. આ